એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે તાજેતરના ઇતિહાસની એક ખૂબ જ મહત્વપૂર્ણ રાજકીય ઘટના પર પ્રકાશ પાડ્યો.
હા, બિલકુલ.
હિલેરી ક્લિન્ટનનું પુસ્તક વોટ હેપન્ડ. એમનું આ પુસ્તક 2016ની જે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી હતી એમાં એમની જે અણધારી હાર થઈ એનું ખૂબ જ અંગત કહી શકાય એવું વિશ્લેષણ રજૂ કરે છે.
બરાબર. અને હિલેરી ક્લિન્ટન, જેમની ઓળખ આપણે જાણીએ છીએ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા, ન્યૂયોર્કના સેનેટર રહી ચૂક્યા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી પણ, એટલે લગભગ 4 દાયકાની જાહેર સેવા પછી એમણે આ ચૂંટણી લડી હતી. અને એ પોતે એક ઇતિહાસ પણ રચી ચૂક્યા હતા. અમેરિકાના કોઈ મુખ્ય રાજકીય પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત થનારે પ્રથમ મહિલા હતા.
અને આ પુસ્તક આજે પણ શા માટે આટલું મહત્વનું છે? કારણ કે આ ફક્ત એક રાજકીય ઘટનાનું વર્ણન નથી, ખરું ને, પણ એ ઇતિહાસની એક નિર્ણાયક ક્ષણ પર ઉમેદવારનો પોતાનો સીધો મત રજૂ કરે છે.
સાચી વાત.
પહેલો સવાલ ઊભો થાય છે કે આટલો બધો અનુભવ, આટલું મજબૂત ચૂંટણી તંત્ર અને મતદાનમાં પણ આગળ હતા, તો પછી પરિણામ આટલું વિપરીત કેમ? આ પુસ્તક એ કેમનો જવાબ શોધવાનો એક પ્રયાસ છે.
બરાબર. અને એ ખાલી કારણોની યાદી નથી એમ કહી શકાય. પુસ્તક અમેરિકી લોકશાહીની જે તે સમયની સ્થિતિ, મીડિયાની જે બદલાતી ભૂમિકા છે, અને ખાસ કરીને ઉચ્ચ પદ પર પહોંચવા મથતી મહિલા નેતાઓ સામે કેવા પડકારો આવે છે, સૂક્ષ્મ અને પ્રત્યક્ષ બંને, એના પર પણ ગંભીર ચિંતન રજૂ કરે છે.
એટલે જ કદાચ આ પુસ્તકના મુદ્દા આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
ચોક્કસ.
તો ચાલો આ પુસ્તકમાં જરા ઊંડા ઉતરીએ. પુસ્તકની શરૂઆત થાય છે પર્સિવિયરન્સ, એટલે કે દ્રઢતા નામના વિભાગથી. અહીં ક્લિન્ટન 2016માં ફરી ચૂંટણી લડવાનો નિર્ણય શા માટે કર્યો એની પાછળની પ્રેરણા વર્ણવે છે.
હા, અને એમાં ખાલી રાજકીય મહત્વાકાંક્ષા નથી, પણ જાહેર સેવામાં જે આખું જીવન વિતાવ્યું એ અનુભવમાંથી જન્મેલી એક ફરજની ભાવના જેવું લાગે છે. અને તેમાં એમની માતાના જીવનનો પ્રભાવ પણ સ્પષ્ટ દેખાય છે. એ વર્ણવે છે કે કેવી રીતે એમની માતાના સંઘર્ષો અને એમને જે સ્થિતિસ્થાપકતા હતી એણે એમને રાજકીય જીવનના ઉતાર ચડાવ સહન કરવાની અને આગળ વધતા રહેવાની તાકાત આપી.
જાણે કે ભવિષ્યમાં જે મનોબળની જરૂર પડવાની હતી એની તૈયારી જેવું.
બરાબર, એવું જ કંઈક.
પછી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ પ્રાથમિક ચૂંટણીઓથી. બર્ની સેન્ડર્સ સામેનો મુકાબલો ધાર્યા કરતા ઘણો અઘરો રહ્યો. પુસ્તકમાં ક્લિન્ટન સ્વીકારે પણ છે આ વાત.
હા, એ સ્વીકારે છે કે સેન્ડર્સના કેટલાક આક્ષેપો, ખાસ કરીને વોલ સ્ટ્રીટ સાથેના એમના કથિત સંબંધોના જે આરોપ હતા, એનાથી ડેમોક્રેટિક પક્ષમાં જ એવી તિરાડો પડી ગઈ જે એમ કે સામાન્ય ચૂંટણી સુધી પૂરી રીતે સંધાઈ નહીં,
અને એના લીધે પક્ષને એક કરવામાં મુશ્કેલી પડી હશે જે પછી નડ્યું.
ચોક્કસ. પછી આવ્યો સામાન્ય ચૂંટણીનો તબક્કો, ડોનાલ્ડ ટ્રમ્પ જેવા બિન પરંપરાગત ઉમેદવાર સામે. ક્લિન્ટન લખે છે કે એવા પ્રતિસ્પર્ધી સામે લડવું બહુ જ મુશ્કેલ હતું જેણે રાજકીય નિયમો, શિષ્ટાચાર એ બધું ખુલ્લેઆમ તોડ્યું.
વ્યક્તિગત અપમાન અને મીડિયામાં સનસનાટી પર વધુ ધ્યાન.
હા, નીતિગત ચર્ચા કરતા એના પર જ ફોકસ વધારે હતો.
અને એમાં પાછો પેલો ખાનગી ઇમેઇલ સર્વરનો વિવાદ, એ તો આખા પ્રચાર દરમિયાન માથા પર તોળાતો રહ્યો. પુસ્તકમાં એને કઈ રીતે જુએ છે?
જુઓ, એને એક ભૂલ તરીકે તો સ્વીકારે જ છે, પણ સાથે એ પણ નોંધે છે કે એનું જે કવરેજ થયું અને એના જે રાજકીય પરિણામો આવ્યા એ પ્રમાણ કરતાં ઘણા વધારે પડતા હતા. એમ લાગે કે જાણે એ વિવાદ એમનો પીછો જ નહોતો છોડતો. અને પેલી 3 રાષ્ટ્રપતિ ડિબેટ્સ, એના માટે તો એમણે ખૂબ તૈયારી કરી હતી. એમનો ઉદ્દેશ્ય ટ્રમ્પના નીતિ વિશે જ્ઞાનની કમી અને સ્વભાવની અસ્થિરતા બતાવવાનો હતો. હા, એ જ. પુસ્તકમાં એ કહે છે કે કદાચ મુદ્દાઓ પર એમની જીત થઈ હશે, પણ ટ્રમ્પની જે સતત વિક્ષેપ કરવાની રીત હતી અને ચર્ચાને મૂળ મુદ્દાથી ભટકાવી દેવાની રણનીતિ એ ઘણીવાર નીતિગત દલીલો પર હાવી થઈ જતી હતી.
આ બધા પડકારો છતાં એમની ઉમેદવારી પોતે જ ઐતિહાસિક હતી.
બિલકુલ. કોઈ મુખ્ય પક્ષ દ્વારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવું એ લાખો મહિલાઓ અને યુવતીઓ માટે એક મોટી પ્રેરણાદાયક ક્ષણ હતી. અને એ પણ યાદ રાખવા જેવું છે કે એ લગભગ 30 લાખ મતથી પોપ્યુલર વોટ જીત્યા હતા.
હા, એ મુદ્દો સમજવા જેવો છે. એટલે કે દેશભરમાં વધુ લોકોએ એમને મત આપ્યા પણ ચૂંટણી હાર્યા.
બરાબર. કારણ કે અમેરિકાની જે ચૂંટણી પ્રણાલી છે, ઇલેક્ટોરલ કોલેજ જેને કહેવાય, એમાં કુલ મતો કરતાં રાજ્યવાર જીત વધુ મહત્વની બની જાય છે. દરેક રાજ્યના ઇલેક્ટોરલ વોટ્સ અલગ અલગ હોય છે અને અમુક મુખ્ય રાજ્યોમાં થયેલી હારને કારણે તેઓ જરૂરી ઇલેક્ટોરલ મતો ન મેળવી શક્યા.
પુસ્તકમાં એમણે પોતાની વિગતવાર નીતિ યોજનાઓ પર પણ ભાર મૂક્યો છે ને, અર્થતંત્ર, આરોગ્ય સંભાળ.
હા, વિદેશ નીતિ વગેરે. પણ એમનું કહેવું છે કે આ બધા ગંભીર મુદ્દાઓ ઘણીવાર ચૂંટણીના શોરબોકોર અને વિવાદોમાં જેણે દબાઈ ગયા. અને કદાચ એટલે જ આ પુસ્તકનો એક મહત્વનો વારસો એ છે કે તે 2016ની ચૂંટણીને સમજવા માટે એક જરૂરી દસ્તાવેજ બની રહે છે. એ ખાલી હારનું વિશ્લેષણ નથી, પણ લોકશાહી સામેના જે સંભવિત જોખમો છે એની ચેતવણી પણ છે અને વ્યક્તિગત સ્થિતિસ્થાપકતાનો સંદેશ પણ આપે છે.
તો આ પુસ્તકના આધારે આપણે હિલેરી ક્લિન્ટનની મૂળભૂત રાજકીય ફિલોસોફી અને મૂલ્યો વિશે શું કહી શકીએ? એમનો અભિગમ કેવો હતો?
પુસ્તક એ સ્પષ્ટ કરે છે કે એમનો અભિગમ ઘણો જ વ્યવહારિક હતો, પ્રેગ્મેટિક અને નીતિ આધારિત. મોટા ક્રાંતિકારી સૂત્રોને બદલે સ્થિર, પગલાં દર પગલાં લેવાતા સુધારા દ્વારા પ્રગતિમાં માનતા હતા.
જે ટ્રમ્પના લોકપ્રિય નારાઓ અને સેન્ડર્સના વધુ આદર્શવાદી વચનોથી અલગ હતો.
બરાબર, એકદમ અલગ.
પણ શું એ અભિગમ એ સમયના રાજકીય માહોલ માટે યોગ્ય હતો? ખાસ કરીને જ્યારે મતદારો મોટા પરિવર્તનની માંગ કરી રહ્યા હતા એવું લાગતું હતું.
એ સારો પ્રશ્ન છે. પુસ્તક સીધો જવાબ નથી આપતું, પણ એ વાત જરૂર સ્વીકારે છે કે કદાચ એમનો સંદેશ ટ્રમ્પ અને સેન્ડર્સ જેટલો સરળતાથી લોકો સુધી ન પહોંચ્યો હોય.
અને એમની પ્રેરણા શું હતી? શું એમને ચાલક બળ પૂરું પાડતું હતું?
પુસ્તક મુજબ જાહેર સેવાની એક ઊંડી ભાવના, દેશ માટે કંઈક કરવાની ફરજ અને ખાસ કરીને સ્ત્રીઓ અને છોકરીઓ માટે એક આદર્શ અને પ્રેરણા બનવાની ઈચ્છા, આ બાબતો એમને સતત કાર્યરત રાખતી હતી.
નિષ્ફળતા અને સફળતા પરનો એમનો દૃષ્ટિકોણ પણ નોંધપાત્ર છે. એમણે કહ્યું છે, હું પ્રચાર દરમિયાન લીધેલા દરેક નિર્ણયની જવાબદારી લઉં છું, પણ તરત જ ઉમેરે છે, પરંતુ તે સંપૂર્ણ વાર્તા નથી. આ રસપ્રદ છે.
હા, એટલે એક તરફ વ્યક્તિગત જવાબદારી સ્વીકારવી અને બીજી તરફ બાહ્ય પરિબળોનો જે પ્રભાવ હતો એને પણ સ્વીકારવાની પ્રામાણિકતા. આ કોઈ બહાનું નથી, પણ પરિસ્થિતિ કેટલી જટિલ હતી એનો સ્વીકાર છે.
અને આ જ વાત એમની સ્થિતિસ્થાપકતા સાથે જોડાય છે.
બિલકુલ. હાર પછી ભાંગી પડવાને બદલે ઊભા થઈને ફરીથી યોગદાન આપવાની પ્રતિબદ્ધતા, એમની માતા પાસેથી શીખેલા પાઠ અહીં ફરી દેખાય છે. અને પુસ્તકનો હેતુ ખાલી હાર સમજાવવાનો નથી, પણ અમેરિકી લોકશાહી સામેના જોખમો વિશે લોકોને જાગૃત કરવાનો અને ભવિષ્ય માટે સુધારાની હિમાયત કરવાનો પણ છે.
હવે પેલી ત્રણ મુખ્ય ઘટનાઓ પર આવીએ જે ક્લિન્ટનના મતે એમની હારમાં નિર્ણાયક રહી. પહેલું અને સૌથી વધુ ચર્ચિત, રશિયન હસ્તક્ષેપ.
હા, પુસ્તકનો સારો એવો ભાગ આ મુદ્દા પર છે. ક્લિન્ટન અમેરિકી ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ્સને ટાંકીને વિગતવાર જણાવે છે કે કેવી રીતે રશિયન સરકારે એક આયોજનબદ્ધ સાયબર હુમલો અને ઓનલાઈન પ્રચાર અભિયાન ચલાવ્યું.
ડેમોક્રેટિક નેશનલ કમિટી, DNC, અને એમના કેમ્પેન ચેરમેન જ્હોન પોડેસ્ટા, એમના ઇમેઇલ્સ હેક થયા હતા ને?
હા, બરાબર. અને પછી એ ઇમેઇલ્સ વિકીલીક્સ જેવી વેબસાઇટ્સ દ્વારા લીક કરવામાં આવ્યા, અને એ પણ ચૂંટણીના છેલ્લા તબક્કામાં, એવી રીતે કે સતત નકારાત્મક સમાચારો બનતા રહે અને એમની ઝુંબેશને નુકસાન પહોંચે.
આ પાછળનું કારણ શું બતાવાયું છે?
પુસ્તક મુજબ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની વ્યક્તિગત નારાજગી પણ એક કારણ હતું, કારણ કે ક્લિન્ટને વિદેશમંત્રી તરીકે રશિયાની ચૂંટણી પ્રક્રિયાની ટીકા કરી હતી. પણ મુખ્ય ઉદ્દેશ્ય ક્લિન્ટનને હરાવવાનો અને અમેરિકી લોકશાહી સિસ્ટમમાં અવિશ્વાસ અને અરાજકતા ફેલાવવાનો હતો. આ એક પ્રકારનું માહિતી યુદ્ધ જ હતું.
બીજું નિર્ણાયક પરિબળ, ક્લિન્ટનના મતે FBIના તત્કાલીન ડિરેક્ટર જેમ્સ કોમી દ્વારા લખાયેલા પત્રો હતા, એ શું હતું બરાબર?
જુઓ, ચૂંટણીના ફક્ત 11 દિવસ પહેલાં જેમ્સ કોમીએ અમેરિકી કોંગ્રેસને એક પત્ર લખીને જાણ કરી કે FBI ક્લિન્ટનના ખાનગી ઇમેઇલ સર્વર સંબંધિત કેટલાક નવા ઇમેઇલ્સની સમીક્ષા કરી રહી છે. આ જાહેરાતે ફરીથી આખા ઇમેઇલ વિવાદને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો.
અને એની અસર શું થઈ એમના મતે?
ક્લિન્ટન આ પગલાંને અભૂતપૂર્વ અને પ્રોટોકોલનો ભંગ ગણાવે છે. એ નેટ સિલ્વર જેવા પોલિંગ વિશ્લેષકોના ડેટાનો હવાલો આપીને દલીલ કરે છે કે આ ઘટનાએ એમની ઝુંબેશની જે ગતિ હતી એને બ્રેક મારી દીધી,
ખાસ કરીને અમુક મહત્વના રાજ્યોમાં.
હા, મિશિગન, પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન જેવા નિર્ણાયક રાજ્યોમાં જે મતદારો છેલ્લી ઘડીએ નિર્ણય લેતા હોય તેઓ કદાચ આ સમાચારથી પ્રભાવિત થઈને ટ્રમ્પ તરફ વળ્યા હોય.
અને પછી પાછું ચૂંટણીના બે દિવસ પહેલા કોમીએ બીજો પત્ર લખ્યો કે કંઈ વાંધાજનક નથી મળ્યું.
હા, પણ ત્યાં સુધીમાં તો જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. એ બીજો પત્ર તો જાણે લોકોને ફરીથી એ વિવાદની જ યાદ અપાવતો હતો. આ ઘટના એ પણ બતાવે છે કે કેવી રીતે સત્તાવાર સંસ્થાઓની ક્રિયાઓ ભલે પાછળથી સુધારવામાં આવે ચૂંટણીના પરિણામ પર ઊંડી અસર કરી શકે છે.
એકવાર નકારાત્મક માહિતી ફેલાઈ જાય પછી એનું ખંડન મુશ્કેલ બને છે.
બરાબર.
અને ત્રીજો મુદ્દો જે પુસ્તક ઉઠાવે છે તે છે મીડિયાની ભૂમિકા અને ખોટી સમાનતા, ફોલ્સ ઇક્વિવેલન્સ નો આરોપ. આ શું છે?
ક્લિન્ટન ટીકા કરે છે કે સમાચાર માધ્યમોએ એમના ઇમેલ મુદ્દા પર જરૂર કરતા અનેક ગણું વધારે ધ્યાન આપ્યું. એમના કહેવા મુજબ આ એક જ મુદ્દાને એટલું બધું કવરેજ મળ્યું જેટલું તમામ નીતિ વિષયક મુદ્દાઓને ભેગા મળીને પણ નહોતું મળ્યું.
અને ખોટી સમાનતા એટલે?
એટલે કે મીડિયાએ એમના ઇમેલ વ્યવસ્થાપન, જેને તેઓ ભૂલ ગણે છે, ગુનો નહીં, અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા અસંખ્ય ગંભીર આરોપો, કૌભાંડો, હિતોના ટકરાવ, ભડકાઉ નિવેદનો, આ બધાને જાણે એક જ પડદામાં મૂકી દીધા. પુસ્તક દલીલ કરે છે કે આનાથી મતદારોને બંને ઉમેદવારોની ખામીઓ વચ્ચેનો જે ગુણાત્મક તફાવત હતો એ સમજવામાં મુશ્કેલી પડી અને નીતિ વિષયે ગંભીર ચર્ચાઓ માટે જગ્યા જ ન રહી.
આ રાજકીય વિશ્લેષણ તો છે જ, પણ પુસ્તકનો એક મહત્વનો ભાગ તેના માનવીય પાસાઓ અને પ્રતિબિંબનો છે. નિષ્ફળતાનો સામનો કરવો, ખાસ કરીને આટલા મોટા મંચ પર, એ કેવો અનુભવ હોય છે? આના પર પુસ્તક શું કહે છે?
ચોક્કસ. ક્લિન્ટન એમની હારને ભારે અને વિનાશક ગણાવે છે. એ ખૂબ જ નિખાલસતાથી વર્ણવે છે કે એ સમય દરમિયાન કેવો શોક, ગુસ્સો, હતાશા અનુભવ્યા અને પછી ધીમે ધીમે એમાંથી બહાર આવવાની, આત્મનિરીક્ષણ કરવાની અને જીવનમાં નવો હેતુ શોધવાની જે પ્રક્રિયા હતી એનું વર્ણન કરે છે. આ ખૂબ જ અંગત અને માનવીય વૃત્તાંત છે.
અને સતત જાહેર ચકાસણી, ટીકા અને ઘણીવાર તો વ્યક્તિગત હુમલાઓનો સામનો કરવો, આ પણ જાહેર જીવનની એક કડવી વાસ્તવિકતા છે. એનો પડઘો પણ સંભળાય છે.
બિલકુલ. પુસ્તકે સતત દબાણ અને નકારાત્મકતાનો સામનો કરવાના ભાવનાત્મક અને માનસિક બોજ વિશે વાત કરે છે. આપણને વિચારવા પ્રેરે છે કે આપણે જાહેર વ્યક્તિઓ પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ અને ટીકાની તંદુરસ્ત મર્યાદા ક્યાં છે.
અહીં લૈંગિકતાને નેતૃત્વનો મુદ્દો પણ ઊંડો છે. પુસ્તક ચર્ચા કરે છે કે સમાજ મહત્વાકાંક્ષી અને શક્તિશાળી મહિલાઓ પ્રત્યે ઘણીવાર કેવો દ્વિધાભાવ અનુભવે છે. પેલી પસંદગી પાત્રતા, લાઇકેબિલિટીની સમસ્યાનો ઉલ્લેખ છે ને?
હા, ખૂબ જ ભારપૂર્વક. ક્લિન્ટન વર્ણવે છે કે કેવી રીતે મહિલા નેતાઓ પર સતત બેવડા ધોરણો લાગુ પડે છે. જો લાગણી દર્શાવે તો ખૂબ ભાવુક, સંયમ રાખે તો રોબોટિક કે ઠંડા,
મક્કમ હોય તો આક્રમક, સહમતિ સાધે તો નબળા.
બરાબર. આ પુસ્તક એ સવાલ ઉઠાવે છે કે શું આપણે સ્ત્રી નેતાઓને પુરુષ નેતાઓ કરતાં અલગ માપદંડથી માપીએ છીએ?
અને આ ચર્ચા આજે પણ કેટલી પ્રસ્તુત છે, ખાસ કરીને કાર્યસ્થળોમાં અને જાહેર જીવનમાં આગળ વધતી મહિલાઓ માટે. આપણને આપણા પોતાના પૂર્વગ્રહો વિશે વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ. અને આ પુસ્તક મીડિયા સાક્ષરતાનું મહત્વ પણ રેખાંકિત કરે છે. 2016ની ચૂંટણીએ ખોટી માહિતી, ડિસઇન્ફોર્મેશન અને પ્રચાર, પ્રોપેગેન્ડાના જોખમોને સ્પષ્ટપણે બતાવ્યા. પુસ્તક વાચકોને અપીલ કરે છે કે તેઓ માહિતીના ગ્રાહક તરીકે વધુ વિવેચનાત્મક બને, સ્ત્રોતોની સત્યતા ચકાસે.
અને અંતે આટલી મોટી હાર પછી પણ પુસ્તકનો જે અંતિમ સૂર છે એ નિરાશાનો નથી, પણ સ્થિતિસ્થાપકતાનો છે. પેલો કીપ ગોઈંગ, આગળ વધતા રહેવાનો સંદેશ.
બરાબર. પડ્યા પછી ફરી ઊભા થવાની, હારમાંથી શીખવાની અને મુશ્કેલીઓ છતાં સમાજમાં યોગદાન આપવાનું ચાલુ રાખવાની વાત પુસ્તકના કેન્દ્રમાં છે. ક્લિન્ટનની પોતાની કારકિર્દી અને આ પુસ્તક લખવાનો નિર્ણય પોતે જ આ સ્થિતિસ્થાપકતાનું ઉદાહરણ છે.
તો આ આખી ચર્ચાના અંતે જો આપણે આ પુસ્તકમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે?
ચોક્કસ, હું પ્રયત્ન કરું. ભાવનાત્મક આંતરદૃષ્ટિ. આ પુસ્તક ખૂબ જ ઊંચા સ્તરે મળેલી જાહેર નિષ્ફળતાનો જે ગહન વ્યક્તિગત અને ભાવનાત્મક પ્રભાવ હોય છે એને ઉજાગર કરે છે. એ દર્શાવે છે કે આવી કારમી હાર પછી પણ શોક અને આત્મનિરીક્ષણ દ્વારા સ્થિતિસ્થાપકતા કેળવીને જીવનમાં નવો હેતુ અને અર્થ શોધવાની યાત્રા કેટલી મુશ્કેલ છે, પણ શક્ય છે અને ખૂબ માનવીય છે.
હા, એ વાત સાચી છે. હારનો સામનો કરવાની અને તેમાંથી બહાર આવવાની પ્રક્રિયાનું આટલું નિખાલસ વર્ણન ભાગ્યે જ જોવા મળે. બીજો તારણ શું હશે?
બૌદ્ધિક આંતરદૃષ્ટિ. પુસ્તક ભારપૂર્વક સ્થાપિત કરે છે કે 2016ની ચૂંટણીનું પરિણામ કોઈ એક સરળ કારણનું પરિણામ નહોતું, મતલબ એક પરફેક્ટ સ્ટોર્મ જેવું હતું. ઉમેદવારની પોતાની સ્વીકૃત ભૂલો, અભૂતપૂર્વ વિદેશી હસ્તક્ષેપ, સત્તાવાર સંસ્થાઓની વિવાદાસ્પદ ક્રિયાઓ, મીડિયા કવરેજની રીતભાત અને લૈંગિકવાદ જેવા ઊંડા સામાજિક પ્રવાહો, આ બધા પરિબળોના એક જટિલ સંગમનું એ પરિણામ હતું. આ બતાવે છે કે મુખ્ય ઐતિહાસિક ઘટનાઓ હંમેશા બહુ પરિમાણીય અને જટિલ હોય છે.
એકદમ સાચું. અને ત્રીજું સાર્વત્રિક તારણ, જે આપણા બધા માટે કંઈક શીખવા જેવું હોય.
સાર્વત્રિક આંતરદૃષ્ટિ. લોકતાંત્રિક સંસ્થાઓ અને જે પ્રસ્થાપિત ધોરણો છે એ આપણે ધારીએ છે એના કરતાં વધુ નાજુક હોઈ શકે છે. એમને નાગરિકો દ્વારા સતત જાગૃતિ, સક્રિય ભાગીદારી અને સંરક્ષણની જરૂર છે. આમાં વિવેચનાત્મક રીતે મીડિયાનો ઉપયોગ કરવો, ખોટી માહિતી અને બાહ્ય પ્રભાવો સામે સતર્ક રહેવું અને લોકશાહી પ્રક્રિયામાં શ્રદ્ધા જાળવી રાખવી, આ બધું ખૂબ જરૂરી છે. લોકશાહીને આપણે ક્યારેય હળવાશથી ન લઈ શકીએ.
ખરેખર વોટ હેપન્ડ માત્ર એક રાજકીય સંસ્મરણથી ઘણું વધારે છે. તે વ્યક્તિગત મનોબળ, લોકશાહીના સમકાલીન પડકારો અને ઇતિહાસમાંથી બોધપાઠ લેવાની જરૂરિયાત પર એક મહત્વપૂર્ણ ચિંતન પૂરું પાડે છે. એક જટિલ ઘટનાનું જટિલ અને અંગત દૃષ્ટિકોણથી કરાયેલું આ એક મહત્વનું વિશ્લેષણ છે.
અને કદાચ ભવિષ્યમાં જ્યારે ઇતિહાસકારો 2016ની ચૂંટણીનું મૂલ્યાંકન કરશે ત્યારે આ પુસ્તક એક મુખ્ય સ્ત્રોત તરીકે હંમેશા ધ્યાનમાં લેવાશે. ખાલી ઘટનાક્રમ માટે નહીં, પણ તે સમયના ભાવનાત્મક અને રાજકીય વાતાવરણને સમજવા માટે પણ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.